તારીખ 6/8/1992 શ્રી સમયસર કળષ્ટિકા શ્લોક 42 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 26 મૂળ કેસેટમાં ડિસ્ટર્બન્સ તથા હમિંગ છે.
ચાલી ગયું હતું, થોડું ચાલેલું હતું ફરીથી પહેલેથી. જેમને ભેદ જ્ઞાન છે એવા પુરુષો જે પ્રકારે કહેવાશે નીચે પ્રમાણે, તે પ્રકારે વિચારીને ચૈતન્યનો ચેતન માત્ર, ચૈતન્યનો એટલે કે ચેતન માત્રનો અનુભવ કરો. શ્લોકની અંદર સ્વરૂપનો અનુભવ કરવાનો, અનુભવ કરાવવાનો આચાર્ય મહારાજની પ્રેરણા. જેમને ભેદ જ્ઞાન છે એવા પુરુષો કોણ અનુભવ કરી શકે? અનુભવની ઈચ્છા કરે માટે અનુભવ થાય? તમારે તો અનુભવ કરવો છે એટલે અનુભવ થઈ જાય એવું તો કાંઈ બનતું નથી. જેમને ભેદ જ્ઞાન છે એવા પુરુષો જે પોતાના પરિણામમાં ભેદ જ્ઞાનનો પ્રયોગ કરે છે, એટલે કે રાગાદી પ્રભાવોથી પોતાનો ભિન્ન જ્ઞાનમય આત્માને જુદો અવલોકવાનો જે પ્રયત્ન કરે છે, પ્રયાસ કરે છે, એવા ભેદ જ્ઞાની જીવો નીચે પ્રમાણે જે પ્રકારે કહેવાશે એટલે નીચે પ્રમાણે વિચારીને ચૈતન્યનો ચેતના માત્રનો અનુભવ કરો. ચૈતન્યનો અનુભવ કરો એટલે કે એકલા ચેતના માત્રનો અનુભવ કરો. આત્મા ચેતના માત્ર છે એવો અનુભવ કરો. ચેતના માત્ર કરતા રાગાદિ ભાવોથી ભિન્ન છે એમ અનુભવ કરો. કેવું છે ચૈતન્ય? ચૈતન્યનો અનુભવ કરો એ કેવું છે? ચૈતન્ય કે અનુભવ કરવા યોગ્ય છે. ચૈતન્ય કેવું છે? અનુભવ કરવા યોગ્ય છે. વાત કરવા યોગ્ય છે, વિચાર કરવા યોગ્ય છે એમ નથી, અનુભવ કરવા યોગ્ય છે. અનુભવમાં આવતી ચીજ હોવાથી એનો અનુભવ કરવો જોઈએ, એનો વિચાર ન કરવો જોઈએ પણ અનુભવ કરવો જોઈએ. જેમ ખાવાની ચીજ છે એને સંઘવાનો અર્થ નથી કાંઈ, એ ખાવાની ચીજ છે, ખાવાથી એનો સ્વાદ આવશે, સંઘવાથી એનો સ્વાદ નહીં આવે. એમ ચૈતન્ય છે અનુભવનો વિષય છે, ચૈતન્ય છે એ કોઈ વિકલ્પ નો વિચાર નો વિષય નથી. કેવું છે ચૈતન્ય? કે અનુભવ કરવા યોગ્ય છે. અહીંયા પ્રશ્ન થાય કે અનુભવ કરવા યોગ્ય છે, માન્યું સ્વીકાર્યું, પણ અનુભવ કરવો કઈ રીતે? આટલો પ્રશ્ન. બીજા પદાર્થનો અનુભવ કઈ રીતે કરવામાં આવે છે? મને ઠંડુ લાગે છે, મને ગરમી લાગે છે, ઠંડી લાગે છે, ગરમી લાગે છે, તીખું લાગે છે, કડવું લાગે છે, લાગે છે, એ અનુભવ અનુભવમાં આવે છે? જીવ અનુભવ તો કરી જ રહ્યો છે, કેવી રીતે અનુભવ કરે છે? તો પછી જે જાણે છે એનો અનુભવ કરે, જે જ્ઞાન જાણી રહ્યું છે એનો અનુભવ કરે, કે જ્ઞાન માં શેનો અનુભવ થાય છે? એ પ્રકારે અહીં કે શું કે ચેતન જાણીને જીવનો અનુભવ કરાય છે, ચૈતન્ય પણ છે એ પ્રગટ છે, અનુભવ ગોચર પણ છે, પ્રગટ પણ છે અને અનુભવ ગોચર પણ છે. અનુભવ ગોચર છે તો પછી અનુભવ એનો કેમ આવતો નથી, કેમ થતો નથી? તો કે લક્ષ બીજા છે માટે. એનો ઉત્તર છે લક્ષ બીજે છે માટે અનુભવ નથી થતો. એટલે લક્ષ કરવું, સૌથી પહેલા લક્ષ કરવું એમ માન છે. લક્ષ કરવું એમ કહો, નિર્ણય કરવો એમ કહો, ઓળખાણ કરવી એમ કહો. નળી કેવું છે કે અવ્યાપી ન, જીવ દ્રવથી ક્યારે ભિન્ન હતું નથી. એટલે જેમાં વ્યાપ્તિ ન હોય, જીવ દ્રવમાં ક્યારે વ્યાપેલું ન હોય એમ નથી. અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિના જે દોષ છે ને, એમાં જીવમાં ક્યારે ન વ્યાપેલું હોય એવું ન બને. એટલે કે ક્યારે જીવમાં એની ઉપસ્થિતિ ન હોય એવું ન બને. જેનો અનુભવ કરવો છે એવું જે ચૈતન્ય પણ ચેતના પણ એ જીવમાં ક્યારે ન હોય એવું ન બને. નેત્ર માણસ એમ કે મારે અનુભવ કરવો તો, પણ એ વખતે ચેતના પણ હતું નહીં જીવમાં, શું કરું? જીવમાં ચેતના આવે ત્યારે હું અનુભવ કરો ને, તો કે નહીં. રાહ જોવાનો પ્રશ્ન નથી, ઉપસ્થિત જ છે સદાય. અવ્યાપી ન એટલે વ્યાપી એમ, બે નકાર થયો ને, બે નકાર એટલે એક હકાર. અવ્યાપી ન એટલે વ્યાપી છે, વ્યાપે છે. જીવ દ્રવથી ક્યારે ભિન્ન હોતું નથી એટલે વ્યાપે વ્યાપકપણે અભિન્ન છે. જીવ દ્રવની સાથે વ્યાપે વ્યાપકપણે અભિન્ન છે. જો ચૈતન્યનો અનુભવ કરવામાં આવે તો જીવ દ્રવનો અનુભવ થાય છે, દ્રવનો અનુભવ થઈ જાય છે. કેમ કે એનાથી અભિન્ન છે. ત્રણે કાળે ચૈતન્ય ક્યારે જીવમાં વ્યાપ્યું નથી, ત્રણે કાળે વ્યાપેલું છે. લક્ષ બીજે છે એટલે અનુભવ થતો નથી. લક્ષ ચૈતન્ય ઉપર આવે એટલે અનુભવ ગોચર જ છે, અનુભવ થાય જ છે. ન થાય એવું બને નહીં, કેમ કે પ્રગટ અનુભવ ગોચર છે. કેસે પ્રગટ છે જીવ દ્રવ્યથી ક્યારે ભિન્ન હોતું નથી. જીવથી અન્ય જે છે પાંચ દ્રવ્યો તેમનાથી અન્ય છે, અતિવ્યાપી વ્યાપ. તો એટલે કે અવ્યાપી ન અતિવ્યાપી ન બેમાં ન લાગવું પડે. અવ્યાપ્તિ પણ નથી અને અતિવ્યાપ્તિ પણ નથી. એટલે પોતાના સિવાય બીજા પાંચ દ્રવ્યોમાં પણ એ વ્યાપતું નથી, કે જેથી એનો અનુભવ કરવા જતા બીજાનો અનુભવ થઈ જાય સાથે સાથે, એમ નહીં બને. એ બંને દોષ લઈ લીધા છે, અતિવ્યાપ્તિ ને અવ્યાપ્તિ. હા, વાહ એટલે અથવા. અવ્યાપ્તિ નથી અથવા અતિવ્યાપ્તિ પણ નથી, ન બંને ને લાગુ પાડવો એમ કહો છો. શું ન વ્યાપ અવ્યાપ અવ્યાપી વાહ ન આગળ જે લીધો છે એ બંને ને લાગુ પડે છે એમ કહો. ન અવ્યાપી ન અતિવ્યાપ્તિ, વ્યાપી ન અતિવ્યાપી, શું બે માંથી એક નથી છે ને ઉપરમાં? ત્રીજા પદમાં ન અવ્યાપી અતિ વ્યાપી વા ન આગળ છે એ બંને ને લાગુ પડે પછી આમાં તો છૂટું પાડીને અર્થ કરો છો એટલે એક જગ્યાએ જોડે છૂટું પડે ત્યારે તો બે માંથી એક જગ્યાએ જોડે ને પણ બંને માં લેવું મળી કેવું છે કે વ્યક્તમ એટલે પ્રગટ છે ચૈતન્ય લક્ષણ છે એ પ્રગટ છે ચૈતન્ય પણ અપ્રગટ નથી ચૈતન્ય પણ સદાય પ્રગટ છે તરફ જીવ ચાલે જાય છે તરફ જીવ ચાલે છે માકડ છે પકડવા જાવ બીજી બાજુ જાય છે જાય છે કે એને એનામાં જો ચૈતન્ય ન હોય તો કેમ ખબર પડે આમ જાવું આ બાજુ ન જાવું આ બાજુ મને પકડે છે મન નથી તો વૈષમના તો ચાલે છે ચૈતન્ય પ્રગટ છે બીજા જીવમાં સર્વ જીવોમાં ચૈતન્ય પણ પોતે પણ દુઃખથી ખસવા માંગે છે પોતે પણ દુઃખને ચાહતો નથી અને સુખ મળે ત્યાં રહેવા માંગે છે દુઃખ થાય ત્યાં રહેવા માંગતો નથી સુખ મળે ત્યાં રહેવા માંગે છે એના ચૈતન્ય પણ આપણે કેવી રીતે ચૈતન્ય પણ ન હોય તો કેવી રીતે જળને એવું થાય જળને સુખ દુઃખ નો અનુભવ થાય ચૈતન્ય હોય એને સુખ દુઃખ નો અનુભવ એટલે પ્રગટ છે એમ કે પ્રગટ છે તે નમૂનો છે પ્રગટ છે એ નમૂનો છે અને એ નમૂના ઉપરથી આખી ચીજ છે એને જ્ઞાનમાં લઈ લેવાનું પ્રગટ છે વળી કેવું છે ચૈતન્ય કે વ્યંજિત જીવ તત્વમ પ્રગટ કર્યું છે જીવનું સ્વરૂપ જેને એવું છે નમૂના ઉપરથી આખું સ્વરૂપ પ્રગટ થાય છે એક નમૂના ઉપરથી આખું સ્વરૂપ પ્રગટ થઈ જાય છે જ્ઞાનમાં પ્રગટ પણ આવી જાય છે પ્રગટ થઈ જાય છે એટલે જ્ઞાનમાં પ્રગટ પણ આવી જાય છે એટલે નમૂનાએ તો આખું જીવનું સ્વરૂપ પ્રગટ કરી દીધું છે એમ કે છે એવું છે આ ગોળનો રવો ખરીદે છે કે નહીં આખો ગોળનો રવો ખાઈ જવા કે નમૂનો ચાકતો આપે તમે કયો એ બાજુ છે નમૂનો ચાકતો આખો આખો ગોળનો રવો જ્ઞાનમાં આવી ગયો કે એમાં કેવો સ્વાદ છે એ એક નમૂના ઉપરથી બધાનો સ્વાદ વગર ચાખે આવી ગયો પ્રગટ કર્યું છે જીવનું સ્વરૂપ જેને એવું છે વળી કેવું છે કે અચલમ અચલમ પ્રદેશ કંપથી રહિત છે અકંપ સ્વરૂપ છે જેમાં પ્રદેશનું જે કંપન છે તો વિભાવ છે યોગ ગુણનો એ વિભાવ છે સ્વભાવ જુઓ તો એ અકંપ સ્વભાવી આત્મા છે ભગવાનની પ્રતિમા જે સ્થિર છે એમાં કંપન છે એને ખૂબ જ બરાબર એવું અકંપ એવું આત્મ સ્વરૂપ છે જેવા ભગવાન સ્થિર છે એવો જ અંદરમાં દેહમાં ભગવાન એવો એમ જ સ્થિર છે એમ જોયું એમ ધ્યાનમાં લેવું એમ જ્ઞાનમાં લેવું અને એમ ધ્યાનમાં લેવું તતઃ જગત જીવસ્ય તત્વમ અમૂર્તત્વમ ઉપાસ્ય ન પશ્યતે તે કારણથી સર્વ જીવ રાશિ જીવના નિજ સ્વરૂપને સ્પર્શ રસ ગંધ વર્ણ ગુણથી રહિત પણ માનીને અનુભવતો નથી. નિરાકરણ છે કે ચૈતન્ય લક્ષણ થી અનુભવ થાય, અમૃતપણા થી અનુભવ નહીં થાય એમ કે છે. જીવ અમૂર્ત છે, અમૂર્ત પણ એનું લક્ષણ છે તો કે એ અતિ વ્યાપી સુધી છે. ધર્મ ધર્મ આકાશ અને કાળ બીજા ચાર દ્રવ્યોને પણ અમૂર્ત પણ છે. માટે જીવનો અનુભવ કરવો હોય તો અમૂર્તપણાને ગ્રહણ કરીને અનુભવ નહીં. એટલે કોઈ જીવ અમૂર્તપણાને ગ્રહણ કરીને અનુભવ કરવાનો પ્રયત્ન કરે છે એનું અહીંયા નિરાકરણ કર્યું છે, એમ અનુભવ નહીં. એનો અર્થ એમ છે કે ચૈતન્ય સિવાય બીજા કોઈ પ્રકારે અનુભવ નહીં. સામાન્ય રીતે અહીંયા અમૂર્ત લીધું છે, પણ અત્યારે કઈ આ વિષયમાં થોડી ભૂલ થાય છે, અસ્તિત્વની થાય છે. અસ્તિત્વ પકડવું, ઉત્પાદ દ્રવ્ય ઉત્તમ સત સત લક્ષણમ દ્રવ્યમ, જો દ્રવ્યનું લક્ષણ સત છે માટે અસ્તિત્વ છે અનુભવ. જીવ તો ઉપયોગ લક્ષણ છે, જીવની લક્ષણ ની વાત લેવી હોય તો ઉપયોગ લક્ષણ અથવા ચૈતન્ય લક્ષણ જોઈએ. એ થોડો ભ્રમ થાય છે કોઈ કોઈ જીવોને, એવો ભ્રમ થાય છે. જીવના નિજ સ્વરૂપને સ્પર્શ રસ ગંધ વર્ણ ગુણથી રહિતપણું માનીને, એટલે અમૂર્તપણું માનીને અનુભવતો નથી, એટલે કે અનુભવ થઈ શકતો નથી. તે કારણથી એટલે અમૂર્તપણાના કારણથી અનુભવ થતો નથી. કૌંસમાં સ્પષ્ટ કર્યું છે, ભાવાર્થ આમ છે. કોઈ જાણશે કે જીવ અમૂર્ત એમ જાણીને અનુભવ કરવામાં આવે છે, પણ એ રીતે તો અનુભવ નથી. જીવ અમૂર્ત તો છે, પરંતુ અનુભવ કાળમાં એમ અનુભવે છે કે જીવ ચૈતન્ય લક્ષણ ચૈતન્યનો અનુભવ થાય છે. ભલે અમૂર્ત છે તો પણ અનુભવ છે ચેતનાનો, ચેતના પોતે જ અનુભવ કરે છે અને પોતે પોતાનો જ અનુભવ કરે છે, માટે અનુભવને અભેદ અનુભવ કહેવામાં આવે છે. અમૂર્ત જાણીને અનુભવ કરવામાં આવે છે, પણ એ રીતે તો અનુભવ નથી, એટલે અનુભવ થતો જ નથી, અથવા અનુભવનું એવું સ્વરૂપ નથી. જીવ અમૂર્ત તો છે, પરંતુ અનુભવ કાળમાં એમ અનુભવે છે કે જીવ ચૈતન્ય લક્ષણ ચૈતન્ય લક્ષણ વાળો જીવ, ચેતનામય જીવ, જ્ઞાનમય જીવ અનુભવમાં આવે છે. અનુભવની પ્રધાનતા અનુભવ શાસ્ત્રોમાં, અધ્યાત્મ શાસ્ત્રોમાં ઘણી છે, કારણ કે સ્વાનુભવ છે એ સંસારના જન્મ મરણની વેલને પાંગરવા દેતો નથી. સંસારમાં જે જન્મ મરણ જીવોને થાય છે, એ જન્મ મરણ ટાળવા માટે એક અનુભવ સિવાય બીજો કોઈ ઉપાય નથી. જેને જન્મ મરણ થી બચવું હોય અને જન્મ મરણના દુઃખો થી બચવું હોય તો એ વેલને આગળ વધવા દેવી ન હોય તો વચ્ચે અનુભવથી એને કાપી નાખવી. આ અનુભવ એ કામ કરે છે. એટલા માટે અધ્યાત્મ શાસ્ત્રોની અંદર અનુભવની પ્રધાનતાથી શાસ્ત્રની અંદર અનુભવના અધિકારો ચાલે છે. ખામી છે માઇક ની, કેમ તારે બરાબર સંભળાય તો અજીવ દ્વિધા સ્ત્રી, કારણ કે અચેતન દ્રવ્ય બે પ્રકારના, દ્વિધા એટલે બે પ્રકારના છે અચેતન દ્રવ્યોમાં, બે પ્રકાર છે. એ બે પ્રકાર કયા કયા છે કે વર્ણાદિ સહિત તથા વિરહિત, વિરહિત વર્ણાદિ વર્ણ રસ ગંધ સ્પર્શ સહિત સંયુક્ત, સંયુક્ત છે કેમ કે એક પુગલ દ્રવ્યનું પણ છે, તથા વિરહિત એટલે એના વગરના પણ છે, એટલે વર્ણ ગંધ રસગંધ અને સ્પર્શ રહિત પણ છે, કેમ કે ધર્મ દ્રવ્ય અધર્મ દ્રવ્ય કાળ દ્રવ્ય અને આકાશ દ્રવ્ય એ ચારે દ્રવ્યો બીજા પણ છે, તે અમૂર્ત દ્રવ્યો કહેવાય છે. અચેતન દ્રવ્યો બે પ્રકારના છે, અમૂર્ત પણ છે અને મૂર્ત પણ છે. પછી આ રસ અમૂર્તનું વર્ણન અને મૂર્તનું વર્ણન રસ ગંધ સ્પર્શ એનાથી કરવામાં આવે છે, એ મૂર્તના ગુણ છે. તો કહે છે કે એનાથી રહિત પણ છે, એ પુદ્ગળ છે એનાથી સહિત છે, અને બાકીના કાર એનાથી રહિત છે, માટે અમૂર્તપણાથી અનુભવ થતો નથી. તેથી અમૂર્તપણું જાણીને જીવનો અનુભવ નથી કરાતો, ચેતન જાણીને જીવનો અનુભવ કરાય છે. આ સ્પષ્ટ કરાય છે, સારાંશ એ છે. અમૂર્તપણું જાણીને કે બીજા કોઈ પણ જીવના લક્ષણથી જીવનો અનુભવ નહીં થાય, એ ચૈતન્ય લક્ષણથી જ જીવનો અનુભવ થશે. માટે ભેદ જ્ઞાનમાં એકલા ચૈતન્યને જુદું પાડવું, ચૈતન્યથી જુદું પડશે. અજીવ અધિકાર ચાલ્યા છે એટલે અજીવ નથી, જીવ અજીવ નથી, અમૂર્તપણું પણ અજીવમાં છે એટલે એવો પણ જીવ નથી, એમ લઈ દીધું. એ 42 નું છે, 43 નું. જીવાત અજીવમ ઇતિ લક્ષણ તો વિભિન્નમ, જ્ઞાની જનો અનુભવતી સ્વયં ઉલ્લસંતમ, અજ્ઞાનીનો નિરવધિ પ્રવિજૃંભિતો એમ મોહસ્તુ તત્ કથમહો ગત નાનકીતિ. ખંડાન્વયી સમીકરણ. જ્ઞાની જન જન લક્ષણત જીવાત અજીવમ ભિન્નમ ઇતિ સ્વયં અનુભવતિ. જ્ઞાની એટલે સમ્યક દ્રષ્ટિ જીવ, જ્ઞાની એટલે અહીંયા કેવળ જ્ઞાનીની વાત લેવી નથી, અને જ્ઞાની એટલે અહીંયા મુનિ સાધુ મહારાજની પણ વાત લેવી નથી. જ્ઞાની એટલે સમ્યક દ્રષ્ટિ સારી ગતિમાં હોય છે ને, સાધુ મનુષ્ય સિવાય ન હોય, કેવળી પણ મનુષ્ય સિવાય ન હોય, સમ્યક દ્રષ્ટિ સારી ગતિમાં હોય. સિદ્ધાંત સમ્યક દ્રષ્ટિ જ્ઞાની જન એટલે સમ્યક દ્રષ્ટિ જીવ, જીવનું લક્ષણ ચેતના તથા અજીવનું લક્ષણ જળ, એવો મોટો ભેદ છે. તેથી જીવ દ્રવ્યથી ભૂતગળ આદિ સહજ જ ભિન્ન છે. આ પ્રકારે સ્વાનુભવ પ્રત્યક્ષપણે આસ્વાદ કરે છે. પણ સમ્યક દ્રષ્ટિ જીવ, જીવનું લક્ષણ ચેતના છે, અજીવનું લક્ષણ જળપણું છે, એટલે પાંચેમાં ચેતના રહિતપણું છે. તેથી જીવ દ્રવ્યથી ઉદ્ગળ આદિ પાંચે સહેજે એટલે દેખત રીતે ભિન્ન પાડવા પડે એવું નથી, પણ એ સ્વરૂપથી જ ભિન્ન છે. આ પ્રકારે સ્વાનુભવ પ્રત્યક્ષપણે આ પ્રકારે વિચારથી નહીં, આ પ્રકારે સ્વાનુભવ પ્રત્યક્ષપણે સંયમમાંથી એટલું કાઢ્યું, પોતાની મળે કોઈની મદદથી પણ નહીં, સ્વયં એટલે. અને અનુભવ પ્રત્યક્ષપણે, અનુભવમાં પણ અનુભવનો વિચાર નહીં, પરોક્ષ નહીં, પ્રત્યક્ષ અનુભવ પણ એમ આસ્વાદ કરે છે એટલે વેદન કરે છે. અનુભવ સંસ્કૃતમાં જ્યાં જ્યાં અનુભવ આવ્યું છે ત્યાં ત્યાં રાજમલજીએ એનો આસ્વાદ એવો અર્થ કર્યો છે. આપણે જીભથી સ્વાદ લઈએ છીએ, ગમે એવો રંગ દેખાતો હોય પણ સ્વાદ ઉપરથી એનું આખો રૂપ, એનું જ્ઞાન બદલાઈ જાય છે. સુદર્શન છે એ લીલા રંગનું આવે, થોડું કેવું કર્યું હોય. અને આ ચોકલેટ છે એનો રંગ બ્રાઉન, બહુ સારો કઈ દેખાતો ન હોય, લીલો રંગ તો કઈ આંખને ગમે તે, ઓલો બ્રાઉન કલર કઈ આંખને ગમે નહીં, સ્વાદનો વિષય એવો છે. એમ કે અરૂપી ચૈતન્ય આત્મા અરૂપી છે, એનો સ્વાદ છે શાંત અને આનંદમય, શાંત અને આનંદમય છે એવો એનો આસ્વાદ અનુભવ આવે છે, એનો સ્વાદ આવે છે. છે અરૂપી પદાર્થ, આંખથી ન દેખાય, કાનથી ન સંભળાય, કોઈ ઇન્દ્રિયોથી વિષય ન થાય એવો અરૂપી પદાર્થ છે, પણ એનો આસ્વાદ શાંત અને આનંદમય આવે છે. તો કે છે પ્રત્યક્ષ એવો સ્વાદ આવે છે. એવો છે જીવ, શ્રીમદજીએ તો શાંતિને સુધામય દીધું છે, પણ શાંતિ અનંત સુધામય લે, અમૃત જેવી શાંતિ, કેવી શાંતિ લીધી છે, અમૃત જેવી શાંતિ લીધી છે. એ શાંતિ છોડવી ગમે નહીં, શાંતિ છૂટે તો સીધો ક્લેશ થાય, અમૃત જેવી શાંતિ લીધી છે. આ પ્રકારે સ્વાનુભવ પ્રત્યક્ષપણે આસ્વાદ કરે છે સમ્યક દ્રષ્ટિ જીવ. કેવો છે તે જીવ, કે પોતાના ગુણ પર્યાયથી પ્રકાશમાન છે. પુરુષંત મુનશીઓ છે એમ કે છે, પોતાના ગુણ પર્યાયોને પ્રકાશી જ રહ્યો છે. સ્વાનુભૂત્યા ચકાસતે, જગજગાટ કરી રહ્યો છે. જીવ પણ ચળકે છે, તો જો જીવ હોય તે જીવ પણ અછાનો રહે, પ્રશ્ન મૂકી આપણે. કોઈ તમને એમ કે તમે જીવ પણ છે એવું, જીવ છો એવું ભૂલી જાવ નહીં, તમે જીવ છો એવું ભૂલી જાઓ, તમારામાં ચેતના ને જ્ઞાન છે એવું તમે ભૂલી જાઓ. એટલે કે તમે તમારા જ્ઞાન પણ પ્રકાશી રહ્યા છો એ બંધ થઈ જાઓ, થોડીક વાર તમે જળ જેવા થઈ જાઓ, થઈ જાવ જોઈએ, થઈ જાવ જોઈએ. લાકડીને ઉભી રાખે, પડે એમ થોડોક પડતું મૂકો છે, લાકડી ઉભી રાખે, લાકડી ઉભી રહીએ વગર ફેંકે સુધી પડે એમ ઉભો માણસ છે ને પડકે લાકડીની જેમ તું જળ છે. હવે આવી વસ્તુ સ્થિતિ છે તો પણ આમ છે તો પછી એમ કે આટલું બધું તો સ્પષ્ટ છે એમ કે છે. જળ અને જીવ દેખત રીતે ચોખ્ખે ચોખ્ખા જુદે જુદા દેખાય એવા છે એમ છે તો પછી વિચાર દ્રષ્ટિ જીવને જે પ્રગટ છે એવો જીવ કર્મ ના એકત્વ રૂપ વિપરીત સંસ્કાર કેમ પ્રવર્તી રહ્યો છે એ આશ્ચર્ય છે. આચાર્ય મહારાજ આશ્ચર્ય કરે છે કે તો પછી જીવ અને જળ એક છે એવો તને સંસ્કાર કેમ પ્રવર્તી રહ્યો છે, આ શરીર તે હું એમ કેમ તને થાય છે, એવું શરીર એવો હું, આવું મારું શરીર છે એ જાતું નથી, હું આવો છું શરીર આવું છે એના બદલે હું આવો છું એમ જાતું નથી, હું તો આવો, હું તો ઊંચો, હું તો નીચો, હું તો પાતળો, હું તો જાડો, જીવું છે એનું એક પણ કેમ કરે છે, મોર નો અર્થ શું કર્યો છે,
દુનિયાની સાથે દુનિયાની સાથે
દુનિયાની સાથે દુનિયા દુખી છે કે સુખી છે, શું કરવું આપણે, દુખી રહેવું, દુનિયા દુખી છે તો પોતે સુખી થવા ઈચ્છે છે ત્યાં કેમ દુનિયા નિવારણ કરે, એક બોમ્બ ફૂટ્યા અહીંયા બધા એની અંદર ઘણી ગડબડ થઈ જાય ને આખા ગામમાં, પછી આપણે બધાને હારે રહેવું કે નહીં, બચી જવું એમાંથી, બચી જવું છે ત્યાં શું કે છે, બચી જવું છે એમ કે છે ને, એક બોમ્બ ફૂટે એની તો રજકણો બધાને વાગે તો કોઈને રોગ થઈ જાય, કોઈ મરી જાય, જ્યારે હોય વધારે જ્યારે વ્યાપે તો મરી જાય ને થોડું જ્યારે વ્યાપે તો રોગ રોગ છે રોગીશ થઈ જાય. આપણે શું કરવું જોઈએ, બધાને હારે રહેવું કે ન રહેવું, સાથમાં કુટુંબ પરિવાર ને હક, પેલા ખબર પડે કે હું હાવ બચી ગયો છું, પછી ગોતમાં નીકળે જોવા ન રહીએ કે કોણ ક્યાં છે, એકવાર હું બચી જાઉં ને પછી બધાને ગોતીશ, પછી બચાવવાની મહેનત કરીશ, પણ પેલા હું તો બચું, હે મોહનો અર્થ શું કર્યો જોયું, જીવ કર્મ ના એકત્વ રૂપ વિપરીત સંસ્કાર એને મોહ કયો, આ દર્શન મોહ છે ને, દર્શન મોહ નો અર્થ કર્યો છે, જો જીવ કર્મ કયો કે જીવ અને અજીવ કયો કે જીવ અને વિભાવ કયો, એ બધું અજીવ માં જાય છે, આમ છે તો પછી મિથ્યા દ્રષ્ટિ જીવને અજ્ઞાની ન હો એમ કથમ અહો નાનથી તે હું કેમ પ્રવર્તી રહ્યો છે, આ મોહ કેમ પ્રવર્તે છે, બેની એકતાનો મોહ કેમ પ્રવર્તે છે, જીવ અને અજીવ એક છે એવો મોહ કેમ થાય છે, જો પ્રગટ જ જુદા છે તો પછી એકપણાનો મોહ કેમ થાય છે, બહુ સારો એની અંદર ધ્વનિ છે, એ વાતમાં ધ્વનિ બહુ સારો છે, કે તું તપાસ તો ખરો, જળ જળ છે તને જળ પણ દેખાડવું જોઈએ એમ કેમ નથી થતું, શા માટે જળમાં બે હું પણ ઉઠી જાય છે, જળ જળ છે હું ચેતન છું, મેં જળ જળ છે હું જીવ છું, જીવ જળમાં હું પણ કેમ કરે છે, આ તપાસવાનું છે, જીવ જળમાં હું પણ કેમ કરે છે, એ આશ્ચર્ય છે. આચાર્ય મહારાજ તો સામે તો આશ્ચર્ય થાય છે. સહજ જીવ જીવ ભિન્ન છે એવું અનુભવતા તો બરાબર છે, સત્ય છે. મિથ્યા દ્રષ્ટિ જે રીતે એક કરીને અનુભવે છે કે આનો આવો અનુભવ કઈ રીતે આવે છે એ મોટો અચંભવ છે. ગંધારી ભાષામાં જે આપણે ગુજરાતીમાં અચંભો શબ્દ વપરાય છે એવો શબ્દ ગંધારીમાં વપરાય છે, એટલે શબ્દ એમને રાખ્યો છે. મારે હિન્દીમાં તો કોને ખબર અચંભો હોય કે ના હશે, અચંભો જ વપરાય છે. મારવાડીમાં તો વપરાય છે. એનો ભાવાર્થ કર્યો છે, રૂપી વાત નો ભાવાર્થ કર્યો છે. ભાવાર્થ આમ છે કે સહજ જ જીવ અજીવ ભિન્ન છે એવું અનુભવમાં આવતા અનુભવતા અનુભવતા વિચારતા ને આ બધે ધ્યાન રાખવા જેવો વિષય છે. જીવ અને અજીવ ભિન્ન છે એવો અનુભવ કરતા તો બરાબર છે ને, સત્ય છે. જીવ જીવ પણ અનુભવાય, જીવ અજીવ જીવ પણ અનુભવાય નહીં, એ તો સત્ય છે ને, બરાબર છે. છતાં મિથ્યા દ્રષ્ટિ જે એક કરીને અનુભવે છે એટલે કે શરીરમાં પોતાપણાનો અનુભવ કરે છે, કે આવો અનુભવ કઈ રીતે એને આવે છે ને, જળમાં હુંપણાનો અનુભવ કઈ રીતે આવે છે, આચાર્ય મહારાજને અચંભો થાય છે. આ તો પ્રગટ ખોખું જુદું જ પડ્યું છે બાજુમાં, એમાં પોતાપણાનો જીવપણાનો અનુભવ કેમ કરે છે? ચેતના તો છે ને એની અંદર, કોઈ પણ અવયવ કપાઈ જાય એ પછી આ નિશ્ચેતન થઈ જાય છે, એમાં ચેતના જોવામાં આવતી નથી. તો આ તો સંયોગ છે, ફક્ત આથી વિયોગ થયો, સંયોગનો વિયોગ થયો. પણ અચેતન તો અચેતન જ રહે છે. ચેતન કાંઈ અચેતન થાય નહીં, અચેતન કાંઈ ચેતન થાય નહીં. એટલે એ મોટો આશ્ચર્ય છે. આ એક શૈલી કરી શું મિથ્યા દ્રષ્ટિ જીવને કેમ આમ થતું હોય છે? મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની એમ કે આ જ્ઞાની કેવી રીતે જીવને જુદો પાડતા છે? ત્યારે જ્ઞાની એમ કે છે કે આ જીવને અજીવને ભેગા કેમ કરી લે છે, કે આ સમજાતું નથી. એક જળ છે, એક ચેતન છે, ક્યાંથી આ ભેગું કરે છે? અનુભવે છે ભેગું કરીને, શું થઈ જતું નથી. શરીર કઈ આત્મા થાય નહીં, આત્મા કઈ શરીર થાય નહીં. છતાં કેમ આવો અનુભવ કરે છે? કે મોહ ને લઈને એવો અનુભવ કરે છે. કેવો છે મોહ? કે નિરવધિ પ્રવિજૃંભિત, અનાદિકાળથી સંતાન રૂપે પ્રસરી રહ્યો છે. એક પછી સંતાન રૂપે એટલે શું? તેનો તે નથી, પર્યાય બદલતી જાય છે. અનાદિકાળથી દરેક પર્યાયમાં એ સંતાન રૂપે પ્રવર્તી રહ્યો છે. પર્યાય તો બદલી જાય છે, પણ મોહ એમને એમ બીજી પર્યાયમાં પાછો ઉત્પન્ન થાય એ માટે, એટલે ત્રીજી પર્યાયમાં ઉત્પન્ન થાય એમ સંતાન રૂપે ચાલુ ને ચાલુ પ્રસરી રહ્યો છે. અનુભવ પ્રધાન પાછળ ટીકા કરી છે. બધે અનુભવ અનુભવ અનુભવની વાત લઈએ છે. એમાં એનું તાત્પર્ય એવું છે કે તું તારા અનુભવની તપાસ આચાર્ય મહારાજ કહે છે એમ તું તારા અનુભવ ને તપાસ તો તમે જળ જળપણે અને ચેતન ચેતનપણે જુદી જુદી જાતિના છે એવું તને અનુભવમાં આવશે. અનુભવ ને તપાસતા તારા અનુભવમાં ચેતન જળનો ચેતનપણે અનુભવ નહીં થઈ શકે. હા, વ્યામો હોય મોહ હોય તો જુદી વાત, બાકી ખરેખર તો નહીં થઈ શકે. બીજા કોઈની એને ખબર નથી, એક જીવને જ પોતાની અને બીજાની ખબર છે. તપાસવું એમ જોઈએ કે મોને લઈને શરીર આદિમાં હું પણ થાય છે, આમ કેમ છે? જળ તો ચેતન થાય નહીં, જળ ચેતન થાય નહીં છતાં મને કેમ એમાં હું પણ થાય છે? આ અનુભવ ખોટો છે. અનુભવ જૂઠો અનુભવ છે, એ સાચો અનુભવ નથી. જે જઠરાગ્નિ નું ઉષ્ણપણું છે એ જ્ઞાન માં જણાય છે. શું થાય છે? માત્ર જ્ઞાન માં જણાય છે કે આ જ્યાં ઉજરી છે ત્યાં જઠરાગ્નિ પ્રદીપ્ત થયો, ગરમી વધી ત્યાં, એવું જણાય છે. એવું જાણવું છોડી દઈને એકત્વ સંસ્કારથી મોહથી એમ કહે છે મને ભૂખ લાગી, મને ભૂખ લાગી ને મારે ખાવું છે. અભ્યાસ કરવા જેવો છે, અનુભવનો અભ્યાસ કરવા જેવો છે. અને એમાંય ખાસ કરીને પ્રયોગ કરવો હોય ત્યારે ઉપવાસ વખતે આ પ્રયોગ થાય છે. ઉપવાસ કર્યો હોય બ્રહ્માના ટાણે તો જઠરાગ્નિ તો બરાબર થાય ગરમ, એ વખતે અનુભવ તપાસવાનો છે કે મને જ્ઞાન થાય છે કે મને ભૂખ લાગે છે. જઠરાગ્નિનું મને જ્ઞાન થાય છે કે મને ભૂખ લાગે છે, બસ આ અનુભવ ને તપાસ. જીવને જ્ઞાન થાય છે અને જ્ઞાન થાય છે એમાં હું પણ માલુમ પડશે. જે જણાય છે એવું જે જઠરાગ્નિનું ઉષ્ણપણું એમાં હું પણ માલુમ પડતું નથી. આનું અભેદ જ્ઞાન છે. હું પણ માલુમ પોતામાં પડે અને જ્ઞેયમાં ન પડે, જ્ઞાનમાં હું પણ માલુમ પડે અને જ્ઞેયમાં હું પણ માલુમ ન પડે, એનું નામ ભેદ જ્ઞાન છે.
ખાવાની ભૂખ કરતા પ્યાસ ને વધારે હોય, ખાવાની ભૂખ કરતા પાણીની તરસ નો વધારે હોય.
હા, પાણીની તરસ નો વધારે એકત વધી જાય, એકત વધી જાય છે. તો તપાસો તો ગમે ત્યાં તપાસી શકાય છે. પ્રયોગ તો કોઈ પણ ત્યાં પણ ઉષ્ણપણું થાય છે, પરમાણુ છે એ ગરમ થાય છે ગળાને, પાણી ત્યાં અડે એટલે ઠંડા પડે છે, નોર્મલ કન્ડિશનમાં આવે છે. ઉષ્ણપણાનું જ્ઞાન થાય છે. એકપણાને લઈને એમ કહે છે કે તરસ મને લાગે છે, જીવને તરસ નથી લાગી, એ શરીરની પર્યાયના ફેરફારો છે. ગરમ છે પણ શરીરની પર્યાય અને પાણીના સ્પર્શથી ઠંડાપણું થયું પણ એ શરીરની પર્યાય. એ વખતે જીવ ઉનો થયો નહોતો અને પછી જીવ ઠંડો પણ થયો નથી, કેમ કે જીવમાં ઠંડા ઉનાપણું નથી થતું, જ્ઞાન જ થાય છે. અનુભવથી જોવામાં આવે તો અનુભવ મુક્ત કરવો, પ્રયોગ કર્યા કરે તો ઘણું સમજાવી દીધું. જો જીવ પ્રયોગ કરે તો એને આ વિષયમાં એનું જે ઊંડાણ છે એ સમજવામાં આવે. પ્રયોગ ન કરે તો શબ્દોનું અર્થઘટન થાય અને વાતોની સમજણ થાય, પણ એનું ઊંડાણ છે કઈ હાથમાં લોકો આપણે વાંચી ગયા એટલે એનો અર્થ સમજાઈ ગયો, એના ઉપર વિવેચન થયું એ પણ સમજવામાં આવ્યું, પણ એ કઈ વસ્તુ નથી. એ જે પ્રયોગની વાત ચાલી એ પ્રયોગમાં ઉતરે ત્યારે એને એ વિષયની જે સૂક્ષ્મતા છે એને ઊંડાણ છે એ સમજવા, અને એ પ્રયોગમાં જતા જે કઈ પરિચય થાય છે સ્વભાવનો અને વિભાવના જુદા જુદાપણાનો જાતિનો પરિચય થાય છે એમાંથી સ્વભાવનો લક્ષ થાય છે, અને સ્વભાવનો લક્ષ થાય તો એને જે ચૈતન્યપણું અનુભવમાં આવી રહ્યું છે એ બરાબર પકડાય, નહીં તો અનુભવમાં આવી રહ્યું છે છતાં પકડાતું નથી, તકલીફ છે. અત્યારે મારા તો કે છે કે આબાળ ગોપાળ સૌને નિરંતર અનુભવમાં અનુભૂતિ જ આવે છે, અનુભવમાં અને અનુભૂતિ એટલી પર્યાય નથી લેવી એટલે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા લઈ લીધો, ત્યાં તો એટલી પર્યાય નથી લેવી, અનુભવ તો પર્યાય ન હોય, પણ આમ તો હું કરે એ તો આખી વસ્તુ આવે ને, હું પણ આમ આખી વસ્તુ આવી જાય એટલે અનુભૂતિમાં હું આવે ત્યારે આખું દ્રવ આવી ગયું, એમાં દ્રવ આવ્યું તો કેમ નું છે અનુભવાતું, અનુભવમાં અનુભવ ગોચર હોવા છતાં કેમ અનુભવાતો નથી, કે લક્ષ છે એ બીજે છે એમ છે. હા, વ્રતપ ના વિકલ્પ થી પુણ્ય થાય છે, બાકી જે નિશ્ચય વ્રતપ છે એનાથી ધર્મ થાય છે. શું વ્રત તપ નો જે વિકલ્પ છે એ પુણ્ય બંધ નું કારણ છે, અને આત્મામાં વળગી રહેવું તે વ્રત છે, શ્રદ્ધા જ્ઞાન થી આત્મામાં વળગી રહેવું તે વ્રત છે, અને એમાં સ્થિર થવું તે તપ છે, એનાથી ધર્મ થાય છે. પછી આ લોકો માને છે એ વ્રત તપ થી ધર્મ નથી થતો, પણ ધર્મ ખરેખર ધર્મ તો વ્રત તપ થી થાય છે, એ નિશ્ચય વ્રત તો વિતરાગી ભાવ છે, એ વ્રત તપ વિતરાગી ભાવ છે, એનાથી ધર્મ થાય છે. નહીતર મને એમ કે તમે વ્રત તપને માનતા નથી, તમે લોકો કઈ વ્રત તપને માનતા નથી, સાચા વ્રત તપને અમે માનીએ છીએ, જે ઉપચરિત એટલે કહેવા માત્ર છે એને અમે ખરા માનતા નથી એમ છે. વ્રત નો શબ્દાર્થ એવો છે મીટળી મીટળાઈ જવું, એનું નામ વ્રત છે. શ્રદ્ધા જ્ઞાન ના પરિણામ થી આત્મામાં વિતળાઈ જવું તેનું નામ વ્રત છે, એ ધર્મ નું કારણ છે. તેતાલીસ નું શ્લોક છે, 44 નું. અસ્મિન અનાદિની મહતી અવિવેક નાટ્ય વર્ણાદિ માન પૂદગલ એવન અન્ય રાગાદિ પૂદગલ વિકાર વિરુદ્ધ શુદ્ધ ચૈતન્ય ધાતુમય મૂર્તિ અયમ જીવ. જીવ કેવો છે? સરસ કળસ છે. અસ્મિન અવિવેક નાટ્ય પૂદગલ એવ નટતી, અસ્મિન એટલે અનંત કાળથી વિદ્યમાન છે એવો જે જીવ અજીવની એકત્વ બુદ્ધિ રૂપ મિથ્યા સંસ્કાર તે રૂપ છે ધારા સંતાન રૂપ વારંવાર વિભાવ પરિણામ, તેમાં પૂજગળ અર્થાત અચેતન મૂર્તિમાન દ્રવ નિશ્ચયથી અનાદિ કાળથી નાટે છે. શું છે? આ નાટકમાં નૃત્ય આવે છે, સમયસાર છે એ ગુરુને નાટકની રૂપમાં આપી છે. નાટકની માં નાટકની અંદર જેમ એક મંચ હોય છે, સ્ટેજ જેને આપણે કહીએ છીએ, એ સ્ટેજ ઉપર જેમ પાત્રો આવે છે અને એ પાત્રો પોતાના જે રોલ હોય જે એને ભજવવાનું હોય નાટક ભજવવાનું હોય ભજવે છે એવી શૈલીથી આ ગ્રંથની રચના કરી છે સંતુલાચાર્ય એ શૈલી લીધી છે એટલે બનારસીદાસજી એ તો નાટક સમયસર નાટક શબ્દ આગળ લગાવ્યો હતો સમયસર ને આગળ નાટક સમયસર એ પદ્ધતિ હોવાથી અમૃતચંદ્રાચાર્ય પણ એમ કહ્યું કે નાટ્ય નટતી નાટ્ય નટતી એટલે નાટકમાં નાચે છે નાટ્ય નટતી એવા શબ્દ પીડ્યા છે ને અવિવેક નાટ્ય અવિવેક ના નાટકમાં નાચે છે ઠીક તો સાદો અર્થ લઈએ તો હું કે આ અશ્વિન એટલે આ અવિવેક નાટ્ય એટલે અવિવેક ના નાટકમાં પૂતગળ એવો નટતી પૂતગળ નાચે છે કે કેટલું પૂતગળ નાચે છે કે શું એમ કેવું છે કે જીવ તો ધ્રુવ છે નાયક સ્વભાવે જીવ તો ધ્રુવ છે હવે પૂતગળોની પર્યાય બદલાય છે મોહ એમ થાય છે કે હું બાળક હતો પછી મોહ એમ કહે છે કે હું યુવાન થયો હવે મોહ એમ કહે છે કે હું વૃદ્ધ થયો પણ કોનામાં ફેરફાર થયા પૂતગળના ફેરફાર થયા જીવ બાળક નહોતો જીવ યુવાન થયો નથી જીવ વૃદ્ધ થતો નથી બાળક અવસ્થા જયારે કહેવાય છે ત્યારે પણ સાકર ગળી લાગતી હતી યુવાન અવસ્થામાં પણ સાકર નો સ્વાદ તો ગયો જ લાગે છે અને વૃદ્ધાવસ્થામાં પણ સાકર નો સ્વાદ તો ગયો જ લાગે છે જ્ઞાનમાં કઈ ફેર પડ્યો કેમ કે એ તો જીવ છે જીવમાં કઈ ફેર પડતો જીવના ગુણો તો એ રીતે જ કામ કરે છે ફેર શામાં થયો કે શરીરમાં પૂતગળમાં ફેર થયો આ જગતમાં અવિવેક નાટકમાં એટલે ભોગમાં જળ પરમાણુ નાચે છે એટલે જળ પરમાણુના પર્યાયોમાં ફેરફાર થાય છે નાચે એટલે માણસના અંગ ઉપાંગમાં ફેરફાર થાય છે ને તો કે જળ પરમાણુના પર્યાયોમાં ફેરફાર થયો અને જીવ એની અંદર ગુંજાય ગુંજાવા ગુંજો અરે આ બધું આમ કેમ થાય છે અરે હું વ્રત કેમ થઈ ગયો હું કેમ વ્રત થાઉં છું જુદો પડી જા એમ કે છે જીવ પણ તું જુદો પડી જા અને તારા સ્વરૂપ ને તું સંભાળ કે તું જીવ છો જાનવાળા નીકળે છે ને વરઘોડા નીકળે ત્યારે કઈ એને કોઈ ઓળખતું પળખતું નું એ ભેગો ભેગો પડી જાય તો એવું કરે છે એની જાત જુદી છે લોકો જે નીકળ્યા એ તો નીચલા વર્ણના હતા આ ભાઈ પોતે પણ અંદર ભણીને નાચવા માંડ્યો તારી નાચ જાત જુદી છે હું ત્યાં અંદર ભેગો ભરી ગયો એમ કે છે માતાજીને કૃષ્ણ બધા નાચતા નાચતા હોય તો આમાં હાલતો ચાલતો ભેગો ભરી જાય તો તું જળ જેવો થઈને ક્યાં નાચવા માંડ્યો એમ કે છે આ તારું અવિવેક નું નાટક છે સારું વિસ્તાર પછી
દેવાદિદેવ મંગલ ભગવાન નો